જય જીનેન્દ્ર, બધાને આપણે ઉપાદાન નિમિત્તના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણી પાર્લા મંદિરના પાઠશાળા અંતર્ગત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના છઠ્ઠા અધિકાર જે ઉપાદાન નિમિત્ત અથવા કારણ કાર્ય વ્યવસ્થા, એની આપણી ચર્ચા ગત અનેક ક્લાસથી ચાલુ છે. એમાં આપણે પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 418 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 419 થી આપણે આજે આગળ વધારવાનું છે. જો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ પછી આપણે આગળ વધીએ છીએ. જો વાત આપણી શેની ચાલે છે, વાત આપણી ચાલે છે કારણ કાર્ય વ્યવસ્થા. શેની ચાલે છે? કારણ કાર્ય વ્યવસ્થા, અથવા આપણે એમ કહીએ કે ઉપાદાન અને નિમિત્તના સંબંધની આપણે વાત ચાલે છે. તો આપણે શું જોયું કે કોઈ પણ કાર્ય થવા માટે બે કારણો નેસેસરી છે અથવા હોય છે, અથવા બે કારણ કહેવાય છે. એક કારણ છે ઉપાદાન કારણ, વિચ ઇઝ ધી એકચ્યુઅલ રીઝન, કે કાર્ય જેને કારણે થયું તે કારણ. અને બીજું કારણ છે નિમિત્ત કારણ, કે કાર્ય એકચ્યુઅલી એને કારણે થયું નથી, પણ લોક વ્યવહારમાં આપણે વર્લ્ડમાં જે આપણે બોલવા ચાલવાની ભાષામાં એને કારણ ફક્ત કહેવામાં આવે છે. એને કારણ શેના માટે કહેવામાં આવે છે? કે આપણે લોકાચાર, લોકની રીતિ હોય, કોઈ મોટાનું બહુમાન કરવાનું હોય, અથવા તો દેવશાસ્ત્ર ગુરુ આદિની ભક્તિ આદિ હોય, તો એના માટે થઈને એમને ખાલી ઉપચાર કરવામાં આવે છે. અથવા ઘણી વાર જે એકચ્યુઅલ ઉપાદાન કારણ છે એ બહુ સૂક્ષ્મ છે. જેવી રીતના જીવ પોતાના જ આશ્રયથી સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો જીવ તો પકડમાં આવતો નથી, તો બહાર ઉપચારથી કોઈ બીજા કારણોને આરોપ આપવામાં એક પદ્ધતિ છે, માટે તેને નિમિત્ત કારણ કહે છે. આટલું આપણે જોયું. હવે આપણે પ્રશ્નોત્તર માળામાં છેલ્લા અમુક જે ક્વેશ્ચન જોતા હતા, તો એમાં છેલ્લો કોન્સેપ્ટ આપણે શું જોયો કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા ઉત્પાદન હોવું જોઈએ. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, અને આ બાજુ શું હતું? દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો દ્રવ્ય અને ગુણ એ બે ત્રિકાળી વસ્તુ છે, જેને આ બાજુ ધ્રુવ કહેવામાં આવે છે, અને પર્યાય એ ક્ષણિક વસ્તુ છે, જેને આ બાજુ ઉત્પાદ અને વ્યય કહેવામાં આવે છે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં જે પરિણમન કરે છે તેને જ કાર્ય કહેવાય છે. માટે દરેક ધ્રુવ પદાર્થ પોતાની જ પર્યાયના જે ઉત્પાદ અને વ્યય થાય છે, એ ઉત્પાદ અને વ્યયને જ એનું કાર્ય કહેવામાં આવે છે. બરાબર. તો જો આપણે છેલ્લે ક્વેશ્ચન નંબર 417માં ઉત્પાદનની વાત કરી, એટલે કે ઉત્પાદ, નવી પર્યાયનું ઉત્પન્ન થવું, અને એના પછી 418માં આપણે વ્યય એટલે કે જૂની પર્યાયના નાશ એની વાત કરી, અને આપણે બે ક્વેશ્ચનમાં એ પણ જોયું સાથે સાથે કે જ્યાં ઉત્પાદ છે ત્યાં સાથે વ્યય અને ધ્રુવ છે જ, અને જ્યાં વ્યય છે ત્યાં સાથે નવી પર્યાય ઉત્પાદ અને ધ્રુવ પણ છે જ. જો આ ન હોય તો વસ્તુનો જ નાશ થઈ જાય, તો વસ્તુ રહે જ નહીં. ખ્યાલ આવે છે ને? એટલે આનાથી આપણે શું જોયું કે કોઈ પણ પદાર્થ ઉત્પાદ, વ્યય, દ્રવ્યાત્મક છે, માટે કોઈ પણ પદાર્થમાં એની એક ત્રિકાળી શક્તિ છે, ધ્રુવ રૂપે ત્રિકાળી શક્તિ, જેને આપણે બીજી ભાષામાં ત્રિકાળી ઉપાદાન કહ્યું હતું, અને એની પર્યાયાત્મક શક્તિ છે એક, કે દરેક પર્યાયમાં જે ઉત્પાદ વ્યય થયા કરે છે, તો એ એની પર્યાયાત્મક શક્તિ છે. અને પર્યાયાત્મક શક્તિને આપણે આમાં ક્ષણિક ઉપાદાન કહ્યું હતું. ખ્યાલ આવે છે ને? તો આ જે સિદ્ધાંતને જે આપણે ભણીએ છીએ કે કોઈ પણ કાર્ય થાય છે, એ કાર્ય એમાં મેઇન બે કારણ, ઉપાદાન અને નિમિત્ત, એમાં નિમિત્ત કાર્યકારી નથી, નિમિત્તથી કઈ કાર્ય થતું નથી. મેઇન કાર્ય ઉપાદાનથી થાય છે. પછી ઉપાદાનના પણ બે પ્રકાર, ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન, બરાબર? તો એમાં પણ ત્રિકાળી ઉપાદાનમાં ત્રણેય કાળ શક્તિ છે, તો પણ જ્યારે પર્યાયની યોગ્યતા હોય ત્યારે જ કાર્ય થાય છે. એમ આખી વસ્તુ વ્યવસ્થા આપણે સમજી હતી, બરાબર? એ જ વસ્તુ વ્યવસ્થાને બીજી રીતે સમજાવવાની પદ્ધતિ એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો એને આપણે આજે ત્રીજી રીતે સમજાવવાની, એક અનધર વે ઓફ સમજાવવાની પદ્ધતિ આપણે આજે જોશું, જે આપણને ક્વેશ્ચન નંબર 419 થી શરૂ થાય છે, બરાબર? તો આપણે 419 થી હવે આગળ વધશું. જો ધ્યાન દેજો, આ બધી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અમુક એંગલથી સેમ જ સિદ્ધાંતને સમજાવે છે કે દરેક કાર્ય પોતપોતાની શક્તિ અનુસાર, પોતપોતાના ઉપાદાન અનુસાર જ થાય છે. પણ સાથે સાથે દરેક કાર્યમાં કંઈક નવો સિદ્ધાંત પણ આપણને કહી જાય છે, તો એ નવા નવા સિદ્ધાંતને પણ આપણે સમજીએ છીએ અને જૂના સાથે કોરિલેટ પણ આપણે કરતા જઈએ છીએ. ચાલો જો આપણે આગળ હવે 419 વાંચીએ. જો આજે એક નવો કોન્સેપ્ટ આપણને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે સમર્થ કારણ અને અસમર્થ કારણ, સમર્થ કારણ અને અસમર્થ કારણ. આપણે જે આ ચાર્ટ જોયો હતો, એ ચાર્ટમાં આપણે આને પહેલા જ જોઈ લીધું છે. જો આ ત્રિકાળી ઉપાદાનને અસમર્થ ઉપાદાન કારણ કીધું છે, અને આ નિમિત્તને એને પણ અસમર્થ કારણ કીધું હશે, નિમિત્તને પણ અસમર્થ કારણ કીધું હશે. અને જ્યારે આપણે ક્ષણિક ઉપાદાનમાં આવીએ છીએ, તો ક્ષણિક ઉપાદાનમાં એને સમર્થ ઉપાદાન કારણ કહે છે, બરાબર? તો અહીંયા આપણે એક રીતે જોયું છે, હવે એને આપણે બીજી રીતે જોઈએ છે. જો બીજી રીતે આપણે આગળ વાંચીએ, ક્વેશ્ચન નંબર 419, સમર્થ કારણ કોને કહે છે? જો સમર્થ એટલે શું? સમર્થનો ઇંગ્લિશ લિટરલ ટ્રાન્સલેશન એટલે કેપેબલ. એવું કયું કારણ છે જે કેપેબલ છે? તો કેપેબલ એટલે શેના માટે કેપેબલ? તો કાર્ય કરવા માટે કેપેબલ, ઓબ્વિયસલી. કે એવું કયું કારણ છે કે જે હોતા, જે હોય તો કાર્ય થાય જ છે? એવું કયું કારણ છે કે જે હોય તો કાર્ય નિયમથી થાય છે? ખ્યાલ આવે છે? તો એને સમર્થ કારણ કહે છે. એવું કયું કારણ છે કે જે હોય તો કાર્ય થાય જ છે? તો એને સમર્થ કારણ કહે છે. તો જો અહીંયા આપણે એનો આન્સર વાંચીએ, પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓનો સદભાવને સમર્થ કારણ કહે છે. જો આ ભાષા થોડી અટપટી આપણને લાગશે, પણ વસ્તુ બહુ સિમ્પલ છે. જો જરા ધ્યાનથી સાંભળજો, પ્રતિબંધનો અભાવ એટલે શું? પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધ એટલે આપણે કહીએ ને કે યહાં પર આને કા નિષેધ હૈ, યહાં જાના પ્રતિબંધ હૈ. પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધ એટલે કે ત્યાં, પ્રતિબંધ એટલે કે ઓબસ્ટ્રક્શન, કોઈક જાતનો રૂકાવટ, કોઈક જાતની રૂકાવટ, કોઈક જાતનું ઓબસ્ટ્રક્શન. તો પ્રતિબંધનો અભાવ એટલે કે રૂકાવટનો અભાવ, એટલે કોઈક જાતની રૂકાવટ નથી. ખ્યાલ આવે છે ને? કોઈ જાતની રૂકાવટ ન હોય અને સહકારી સમસ્ત સામગ્રીઓનો સદભાવ, એટલે જે બીજા આજુબાજુના સહકારી સામગ્રી છે એ સામગ્રીઓનો સદભાવ, સદભાવ એટલે હોવું, તેને સમર્થ કારણ કહે છે. જો સમર્થ કારણ કોને કહે છે? જો એના નેક્સ્ટ લાઈન પણ વાંચી જ લઈએ, સમર્થ કારણ ના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. શું કહે છે? સમર્થ કારણ ના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. બોલો આપણે જરાક પ્રેક્ટિકલ સેન્સમાં આપણે જોઈ લઈએ. તો આપણે દૂધ ગળ્યું કરવું હોય, બરાબર, સવારમાં આપણે કોફી બનાવીએ, દૂધ બનાવીએ, ને હવે આપણે સ્વીટ બનાવવું છે તો શું કરીએ? અંદર સાકર નાખીએ ને, દૂધમાં અંદર સાકર નાખીએ એટલે સ્વીટ થઈ જાય. તો અહીંયા શું કહે છે કે કોઈ જાતનો પ્રતિબંધ નથી, કોઈ જાતની રૂકાવટ નથી, આપણે ફ્રીલી સાકર નાખી શકીએ, બરાબર. અને સહકારી સામગ્રીઓનો સદભાવ, સહકારી સામગ્રી એટલે કે ભાઈ એની ચમચી છે, ખ્યાલ આવે ને. દૂધને ગળ્યું કરવું છે ને, પણ દૂધ કોઈ પાત્રમાં આવવું જોઈએ ને, કોઈ વેસલમાં આવવું જોઈએ. એટલે સપોઝ ગ્લાસ છે કે બાઉલ છે કે જે પણ મગ છે આપણો, એ મગ છે, ચમચી છે, આ બધા સહકારી કારણ છે, ખ્યાલ આવ્યો કે નહીં. દે આર ઓનલી સપોર્ટિવ, દે એકચ્યુઅલી ડોન્ટ પાર્ટિસિપેટ દૂધ ગળ્યું કરવામાં. દૂધ ગળ્યું કરવામાં પાર્ટિસિપેટ કોણ કરે છે? કે દૂધ અને સાકર, બે જ પદાર્થ મેઇન કારણ છે કે નહીં? બાકી બધા શું છે? સપોર્ટિવ વસ્તુઓ છે. તો જો કોઈ ઓબસ્ટ્રક્શન નથી અને બધી સપોર્ટિવ વસ્તુ છે, તો જ્યારે દૂધમાં સાકર નાખશું તો દૂધ ગળ્યું થાય જ છે. નિયમથી દૂધ ગળ્યું થાય છે, ખ્યાલ આવ્યો? કહેવાનો મતલબ શું છે કે જ્યારે બધી જ સામગ્રીઓ છે અને કોઈ ઓબસ્ટ્રક્શન નથી, તો કાર્ય નિયમથી થાય એને સમર્થ કારણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આજે આ એક બેઝિક થિયરી આપણે જોઈ, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે થોડું એને હજી એક્ઝામ્પલ્સથી જોશું. જો આપણું બીજું ઘડાનું એક્ઝામ્પલ છે ને, ઘડા બનાવવાનું, એ પણ આપણે જોઈ લઈએ. ટિપિકલ એક્ઝામ્પલ છે ને આ બધા. જો સપોઝ આપણે ઘડો બનાવવો હોય, બરાબર, આપણને ઘડો બનાવવા માટે શું જોઈએ? એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે? કે માટી જોઈએ. મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું છે? કે માટી જોઈએ. પણ માટી કઈ કન્ડિશનમાં જોઈએ? ડ્રાય, એકદમ પાવડર હોય તો ન ચાલે. તો કેવી જોઈએ? કે એનામાં પાણી નાખીને એને પ્રોપર એને કેળવીને એને એકદમ પ્રોપર એને રેડી કરી હોવી જોઈએ કે નહીં? હવે રેડી માટીને તમે શેપ આપો તો એ ઘડો બની જાય છે, બરાબર. તો આમાં મેઇન કારણ કોણ છે? કે ભાઈ માટી રેડી તૈયાર છે કે જેનાથી ઘડો બનશે. અને આજુબાજુ એના સહકારી સામગ્રી કઈ છે? સહકારી સામગ્રી ઓલું કાર્ટવીલ છે, જેની ઉપર એ માટી રાખીને કુંભાર બનાવશે. કુંભારના હાથ પોતે સહકારી સામગ્રી છે, ખ્યાલ આવે છે ને? કેમ કે કુંભારના હાથ નહીં હોય તો કોઈ બીજા મશીનથી કે કેવી રીતના પણ ઘડા તો બને છે કે નહીં? તો આ બધી સહકારી સામગ્રી છે. તો જો માટીની એકદમ પ્રિપેરડનેસ છે, એકદમ રેડી છે ઘડો બનવા માટે, એટલે કોઈ જાતનો પ્રતિબંધ નથી. અને બધા સહકારી સામગ્રી જેવી રીતના ઓલું કાર્ટવીલ, કુંભારના હાથ આદિ, એ પણ રેડીલી અવેલેબલ છે, તો આ બધાની મોજૂદગીમાં કાર્ય થાય જ છે, એટલે કે ઘડો બને જ છે, માટે એને સમર્થ કારણ કહેવાય છે. આગળ જઈને અસમર્થ કારણ શું કહેશે? કે જો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કારણો હશે તો એને અસમર્થ કારણ કહેવાય. ખાલી કાર્ટવીલ હોય તો એનાથી કઈ ઘડો બને? ન બને. ખાલી કુંભાર હોય તો એનાથી ઘડો બને? ન બને. સાથે માટી, સાથે એની કન્ડિશન બધી, એ બધું જોઈએ કે નહીં? ખ્યાલ આવે છે? તો ઇન્ડિવિજ્યુઅલ કારણોને અસમર્થ કારણ કહેવાય છે, અને બધા જ કારણો મળીને જે ઇટ ઇઝ રેડી તો એને સમર્થ કારણ કહે છે. જો હવે તેના દ્રષ્ટાંતો આપણે એના એક્ઝામ્પલ્સથી પણ જોઈએ, શાસ્ત્રમાં પણ એક્ઝામ્પલ આપ્યા છે ને. જો હવે આ આત્મા જે કારણથી એટલે કે ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય છે, તે કારણરૂપ ઉદ્યમ કરે. જો સૌથી પહેલા તો ધ્યાન આપજો, આ સમર્થ કારણ જે કયું ઉપર, કે સમર્થ કારણ કયું કારણ હોઈ શકે? નિમિત્ત કારણ કે ઉપાદાન કારણ? સમર્થ કારણની ડેફિનેશન શું જોઈએ આપણે? કે જેની ઉપસ્થિતિમાં કાર્ય અવશ્ય થાય. સમર્થ કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે. તો સમર્થ કારણની હયાતીમાં કાર્યની ઉત્પત્તિ થાય જ છે. તો આ સમર્થ કારણ એટલે ઉપાદાન કે નિમિત્ત? ખ્યાલ આવે છે કે નહીં? સમર્થ કારણ એટલે એકચ્યુઅલી તો ક્ષણિક ઉપાદાન કારણ, ખ્યાલ આવે? ક્ષણિક ઉપાદાનમાં પણ તત્સમયની યોગ્યતા, કે ઈ સમયની એ દ્રવ્યની યોગ્યતા છે અથવા એનું ક્ષણિક ઉપાદાન છે તો એમાં કાર્ય થાય જ છે, અને કાર્ય થવા માટે ત્યારે જે યોગ્ય નિમિત્તની જરૂરત હોય એ યોગ્ય નિમિત્ત પણ મોજૂદ હોય જ છે, એના વગર કાર્ય થાય જ નહીં. અને યોગ્ય નિમિત્ત મોજૂદ હોય જ છે એટલે શું કે એ તો જે પણ વસ્તુ આજુબાજુ મોજૂદ છે ને એને યોગ્ય જ કહેવાય છે, તો જ ઓલાને એ સમયની યોગ્યતા હોય કાર્ય થવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? કાર્ય થવાની યોગ્યતા એ ત્યારે જ એકદમ પરિપક્વ થાય, ત્યારે જ એકદમ રેડી થાય કે જયારે આજુબાજુ બધા જ એને સહકારી નિમિત્ત હોય જ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે અહીંયા વાંચીએ, હવે આ આત્મા જે કારણથી એટલે કે ઉપાદાન કારણથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય, જે કારણથી એટલે કે ઉપાદાન કારણથી, એટલે કે ઉપાદાન કારણ છે એ જ સમર્થ કારણ છે ખરેખર. તો એમાં પણ ઉપાદાનમાં ક્ષણિક ઉપાદાન એ પછી પાછળથી નીચે આવશે, તો એની કાર્ય સિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો એટલે કે નિમિત્ત કારણો અવશ્ય મળે જ અને કાર્ય સિદ્ધિ પણ અવશ્ય થાય જ. જો અહીંયા શું કહેવા માંગે છે, આપણે આપણું ઓલું જ એક્ઝામ્પલ લઈએ કે દૂધને આપણે ગળ્યું કરવું છે. હવે દૂધને ગળ્યું કરવું હોય તો તમે મહેનત શેના માટે કરો? ચમચી ગોતવાની મહેનત કરો કે ગ્લાસ ગોતવાની મહેનત કરો કે સૌથી પહેલી આપણી મહેનત ભાઈ સાકર ગોતવાની કરો? ખ્યાલ આવે છે કે નહીં? હવે ચમચી ન પણ હોય તો હાથથી સાકર લઈ નાખી દેવાય દૂધમાં, અથવા તો જે આપણી ડબ્બી હોય ને બરણી હોય ને એ થોડી આડી કરો તો સાકર થોડી પડી જ જાય દૂધમાં અમે. ખ્યાલ આવે છે કે નહીં? તો ચમચી એસેન્શિયલ છે કે નહીં? એબ્સોલ્યુટલી એસેન્શિયલ. એબ્સોલ્યુટલી એસેન્શિયલ નથી, એના વગર પણ કાર્ય થાય છે, બરાબર? ઓકે, ચલો હવે જે ગ્લાસમાં દૂધ છે બરાબર, તો પેલા ગ્લાસ ગોતવાની મહેનત કરો કે નહીં? કે ના, ગ્લાસ ન હોય તો મગ હશે, મગ નહીં હોય તો તપેલું હશે, તપેલું નહીં તો કોઈ બાઉલ હશે. તમારે પર્પસ એનાથી છે કે દૂધને હોલ્ડ કરવા માટે કોઈ વેસલ જોઈએ છે, બરાબર કે નહીં? તો હવે દૂધને હોલ્ડ કરવા માટે ગમે તે વેસલ મળે તો ઇટ ઇઝ ઓકે, કે ગ્લાસ હોવો જ એબ્સોલ્યુટલી એસેન્શિયલ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પણ હવે દૂધને ગળ્યું કરવા માટે સાકર અને દૂધ એ બે તો એબ્સોલ્યુટલી એસેન્શિયલ છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે અહીંયા શું કહે છે કે જીવ આ આત્માને પોતાનું કાર્ય સિદ્ધિ એટલે કે સમ્યક દર્શન રૂપ કાર્ય કરવું હોય, સમજો તો કાર્ય સિદ્ધિ કરવા માટે એબ્સોલ્યુટલી એસેન્શિયલ શું છે? જે અન્ય કારણો છે, જેવી રીતના દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ હોવો, કોઈ ગુરુ આદિનો ઉપદેશ મળવો, કોઈ શાસ્ત્ર આદિની પ્રાપ્તિ થવી, આ બધા તો સહકારી કારણ છે, એબ્સોલ્યુટલી એસેન્શિયલ નથી. એબ્સોલ્યુટલી એસેન્શિયલ શું છે? કે ભાઈ જીવે પોતાનો તત્વ વિચાર કરવો, જીવ પોતાના તત્વ વિચાર કરીને પોતાના જ આત્માનું સ્વરૂપ સમજીને એને જાણે, એને પોતાનું માને અને એમાં લીન થઈ જાય તો એનું કાર્ય અવશ્ય થાય જ છે. અને ત્યારે આજુબાજુના જે સાધનો છે એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. જેવી રીતના કે સમજો આપણે મંદિરમાં બેઠા હોય અને મંદિરમાં બેસીને આપણા આત્માનો વિચાર કરીએ અને સમજો એમાં આત્મામાં ડૂબી ગયા અને સમ્યક દર્શન થઈ ગયું, તો ત્યારે જીનેન્દ્ર ભગવાન પર આરોપ અપાય છે કે હે જીનેન્દ્ર ભગવાન, આ તો તમારી જ કૃપાથી મને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પણ ખરેખર જીનેન્દ્ર ભગવાનની કૃપાથી થયું છે? એ તો એક બોલવાનો ઉપચાર છે. ખ્યાલ આવે છે ને? એવી જ રીતે સમજો કે સ્વાધ્યાય રૂમમાં બેઠા હોય, શાસ્ત્ર વાંચતા હોઈએ અને શાસ્ત્ર વાંચવામાં અચાનક એ વિચાર કરતા કરતા જીવનો વિચાર ઊંડો ઉતરી જાય અને આત્માનો અનુભવ થઈ જાય, તો જીનવાણી માતાને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ કે હે માતા, આ તો તમે જ આપેલા જ્ઞાનથી મને આત્માનો અનુભવ થયો. ખ્યાલ આવે છે કે નહીં? આ તો ઉપચારથી કહેવાની પદ્ધતિ છે, પણ ખરી રીતે તો જ્યાં જીવ પોતાના આત્માનો વિચાર કરે છે ત્યારે અન્ય જે પણ કારણ છે એને યોગ્ય નિમિત્ત કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અહીંયા બોલ્ડ લેટર્સમાં શું લખ્યું છે, કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણો એટલે કે નિમિત્ત કારણો અવશ્ય મળે જ. કારણરૂપ ઉદ્યમ શું હતો સમ્યક દર્શન પ્રગટ કરવામાં? કે તત્વ વિચાર. અને અન્ય કારણો જે નિમિત્ત કારણો છે કોણ છે? કોઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ. માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા તથા કર્મના ઉપશમ આદિ થયા છે ત્યારે તો આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આપ આને જરાક વિસ્તારથી સમજીએ, તમે સાંભળ્યું હશે ને કે કોઈ પણ કાર્ય થવા માટે પાંચ સમવાય હોવા જોઈએ, બરાબર? પાંચ સમવાય એટલે શું? સમવાય, સમવાય એટલે કે સાથે હોવું. સમ સાથે, સમવાય સાથે હોવું. કોઈ પણ એટલે કે એવી પાંચ વસ્તુઓ છે જે પાંચ વસ્તુઓ જ્યારે રેડીલી અવેલેબલ હોય એ પાંચ વસ્તુ મોજૂદ હોય તો જ કાર્ય થાય છે, તો જ કાર્ય થાય છે. અને આપણે આપણા અહીંયા સિદ્ધાંતમાં આ જે ચાર્ટ આપણે જોયો ને એ ચાર્ટમાં આપણે શું જોયું? કાર્ય ક્યારે થાય છે? કે બે વસ્તુ મોજૂદ હોય ત્યારે થાય છે. કઈ બે વસ્તુ? કે નિમિત્ત અને ઉપાદાન. ખ્યાલ આવે છે કે નહીં? તો એક બાજુ તમે પાંચ કહો છો, એક બાજુ બે કહો છો, આ બધું શું કન્ફ્યુઝન છે? ખ્યાલ આવ્યો કે નહીં? એક બાજુ તમે પાંચ સમવાય કહો છો, એક બાજુ તમે બે કારણ કહો છો, પણ જો એક જ વાત છે એ જ આપણે જરાક જોઈએ ધ્યાનથી. જો આ પાંચ વસ્તુ કઈ છે? પાંચ વસ્તુ કઈ છે? જરા ઓર્ડર અલગ અલગ જોઈએ છે. નિમિત્ત, સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને ભવિતવ્ય અથવા હોનહાર. હા, ફરીથી, નિમિત્ત, સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ અને ભવિતવ્ય. હવે આપણે જે બે વસ્તુ કીધી એમાં શું છે? નિમિત્ત અને ઉપાદાન. તો નિમિત્ત અને નિમિત્ત જોડી દો. આનું નિમિત્ત અને ઉપાદાન, અને આ બાજુ પાંચ સમવાયમાં પણ નિમિત્ત, તો એ બે જોડી દો. તો આ તો નીકળી ગયું. હવે ઉપાદાનમાં ચાર વસ્તુ રહી, તો કોની સાથે જોડશો ઉપાદાનને? તો આપણે જોયું હતું, જો ઉપાદાનના બે પ્રકાર છે, એક છે ત્રિકાળી ઉપાદાન અને એક છે ક્ષણિક ઉપાદાન. એક છે ત્રિકાળી ઉપાદાન ને એક છે ક્ષણિક ઉપાદાન. આ ત્રિકાળી ઉપાદાન શું છે? ત્રિકાળી ઉપાદાન એટલે વસ્તુનો સ્વભાવ. ત્રિકાળી ઉપાદાન એટલે વસ્તુનો સ્વભાવ. કેમ સ્વભાવ? ત્રિકાળી ઉપાદાન એટલે દ્રવ્ય અને ગુણ એવી ત્રિકાળી વસ્તુ છે ને, જે ત્રણેય કાળ એવી ને એવી રહે છે, ક્યારે બદલાતી નથી. તો વસ્તુનો સ્વભાવ પણ એવો છે ને કે જે ત્રણેય કાળ એવો ને એવો રહે છે, ક્યારે બદલાતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે શું જોયું હતું, પાંચ સમવાયમાં નિમિત્ત જોડી દીધું એટલે એ નીકળી ગયું. હવે ઉપાદાનના બે ભાગ કર્યા, ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાળી ઉપાદાનને સ્વભાવ સાથે જોડી દો એટલે એ ગયું. હવે ક્ષણિક ઉપાદાનને કોની સાથે જોડશો? પુરુષાર્થ, કાળલબ્ધિ કે ભવિતવ્ય? તો ક્ષણિક ઉપાદાન એ આપણો પુરુષાર્થ છે. ક્ષણિક ઉપાદાન એ આપણો પુરુષાર્થ છે, કેમ કે જે સમયે કાર્ય થવાનું છે એ સમયની યોગ્યતા, એ સમયની યોગ્યતા, એ યોગ્યતા હોવી તે જ તેનો પુરુષાર્થ છે. અથવા તો એની પહેલા આપણે જોયું ને, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય, એટલે એમાં શું જોયું? કે જે સમય કાર્ય થવાનું છે એ સમયની આગલા સમયમાં એ દ્રવ્યની કઈ અવસ્થા છે, એ અવસ્થારૂપ એની તૈયારી, કે નેક્સ્ટ સમયમાં કાર્ય થાય તેને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય. ખ્યાલ આવે છે કે નહીં? તો એ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા બે પુરુષાર્થના અંશ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે બે બચી ગયા પાંચ સમવાયમાંથી. કયા બે બચ્યા? કાળલબ્ધિ અને ભવિતવ્ય. કાળલબ્ધિ ને ભવિતવ્ય અહીંયા તો પૂરા થઈ ગયા, નિમિત્ત ને ઉપાદાન બે. તો જો કાળલબ્ધિ ને ભવિતવ્ય એ તો કઈ કોઈ વસ્તુ જ નથી, એ કઈ જુદી વસ્તુ નથી. જે સમયે કાર્ય થાય છે તે સમયને જ કાળલબ્ધિ કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? અને અહીંયા ઉપર એકદમ આ ઉપર જે કાર્ય થયું તે કાર્યને ભવિતવ્ય કહેવાય છે, તે કાર્યને જ ભવિતવ્ય કહેવાય છે. અને જે સમયે કાર્ય થયું તેને કાળલબ્ધિ કહેવાય છે. એટલે જ્યાં આપણે પાંચ સમવાય કહીએ છીએ અને આ બાજુ બે કારણ કહીએ છીએ, નિમિત્ત અને ઉપાદાન અને કાર્ય એ ત્રીજી વસ્તુ, તેમાં પાંચે સમવાય આવી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? આટલું સમજાયું કે નહીં? તો જો હવે આપણે આ વાંચવામાં ફરીથી આવે કે અહીંયા શું વાત કરી ગયા. આજે આ ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકના અંશમાંથી લીધું છે. તો જો શું કહે છે, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે. પુરુષાર્થ આપણે શેને જોયું હતું? પુરુષાર્થ એટલે ક્ષણિક ઉપાદાન. ખ્યાલ આવે છે કે નહીં? પુરુષાર્થ એટલે ક્ષણિક ઉપાદાન. તો જે પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે, હવે જીવ તો મોજુદ જ છે ને, ત્રણેય કાળ જીવ તો ત્રણેય કાળ મોજુદ છે. એટલે ત્રિકાળી ઉપાદાન અથવા સ્વભાવ એ તો ત્રણેય કાળ મોજુદ છે, બરાબર. અહીંયા બીજું શું જોયું? જિનેશ્વરના ઉપદેશ અનુસાર. જિનેશ્વરનો ઉપદેશ એ શું છે? એ નિમિત્ત છે. જિનેશ્વરનો ઉપદેશ એ નિમિત્ત છે. તો નિમિત્ત છે, સ્વભાવ તો ત્રણેય કાળ છે, અને પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે. તો હવે બીજા કયા બે બચ્યા? કે કાળલબ્ધિ ને ભવિતવ્ય. તો તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યા છે. ખ્યાલ આવે છે ને? કેમ કીધું કાળલબ્ધિ ને ભવિતવ્ય થઈ ચૂક્યા છે? કેમ કે જો જેને ક્ષણિક ઉપાદાનની તૈયારી હોય, આપણે જોયું હતું ને પેલા જે ચાર્ટ જોયો ત્યારે, કે જેને ક્ષણિક ઉપાદાનની તૈયારી હોય તેને ત્રિકાળી ઉપાદાન તો છે જ, કેમ કે એ વસ્તુનો સ્વભાવ છે. અને ત્યારે નિમિત્ત તો ગમે તે હોય એના પર ફક્ત આરોપ આપવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? એટલે નિમિત્ત પણ હાજર જ છે. એટલે જેને ત્રિકાળી, જેને ક્ષણિક ઉપાદાનની તૈયારી થઈ એને તો કાર્ય થવાનું જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે કાર્ય થવાનું જ છે એટલે એનો મતલબ કે ભવિતવ્ય છે જ. ઓલું કાર્ય જે ઉપર આપણે જોયું ને ચાર્ટમાં, એટલે કે એનો મતલબ ભવિતવ્ય છે જ. અને ભવિતવ્ય છે તો એ જ સમયે કાર્ય થયું એટલે કાળલબ્ધિ પણ છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એને જે કાર્ય થયું, અહીંયા એક્ઝામ્પલ એનું લીધું છે કે જિનેશ્વર ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને જીવે પુરુષાર્થ કર્યો, તો એને સમ્યક દર્શનનો મોક્ષનો ઉપાય પ્રગટ થયો, એટલે કે સમ્યક દર્શન પ્રગટ થયું. તો સામે કર્મના ઉપશમાદિ પણ થયા ને. મોહનીય કર્મ જે હતો, દર્શન મોહનીય, એનો ઉપશમ પણ થયો કે નહીં? તો એનો જે ઉપશમ થયો એને પણ નિમિત્ત કારણ કહેવાય. જિનેશ્વરના ઉપદેશને પણ નિમિત્ત કારણ કહેવાય. નિમિત્ત કારણ તો અનેકો હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? તથા કર્મના ઉપશમાદિ પણ થયા ત્યારે તો આવો ઉપાય કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? કે જે પોતાના ક્ષણિક ઉપાદાનમાં પુરુષાર્થ કરે છે, એ પુરુષાર્થ પૂર્વક બાકીના બધા સમવાય, એટલે કે ત્રિકાળી ઉપાદાન તો મોજુદ જ છે, નિમિત્ત તો ફક્ત આરોપ આપવા માટે છે, કાળલબ્ધિને ભવિતવ્ય આવી જ ચૂક્યા છે, ત્યારે તો આવો ઉપાય તે કરે છે. માટે જે પુરુષાર્થ પૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવ્યો ને? શું કહે છે? જો આખું વજન ક્યાં છે? આખું વજન પુરુષાર્થ ઉપર જ છે. કે જે જીવ પુરુષાર્થ અથવા ક્ષણિક ઉપાદાનની તૈયારી કરે છે તેને કાર્ય થાય જ છે, કેમ કે બાકીની બધી વસ્તુ તો ઓટોમેટિકલી ભેગી થાય છે. બાકીની બધી વસ્તુ ઓટોમેટિકલી ભેગી થાય છે. કોઈ એક એકને પકડીને લાવવા નથી પડતા કે અરે મારે કાળલબ્ધિ માટે રાહ જોવી પડશે. અથવા મારે નિમિત્તને ગોતવા જવું પડશે, ખ્યાલ આવે છે ને, મારે સ્વભાવને જરાક વ્યવસ્થિત શાર્પન કરવો પડશે, એવું ક્યારેય કરવું પડતું નથી. એક પુરુષાર્થ એક ક્ષણિક ઉપાદાન કરે તો બાકીનું બધું તો અવશ્ય થાય છે. જો હવે અહીંયા કન્ક્લુઝન શું કીધું, અહીં એમ બતાવ્યું કે જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિમિત્ત કારણો હોય જ છે, અને તે બંનેને સમગ્રપણે સમર્થ કારણ કહેવાય છે. આપણે ક્વેશ્ચન તો શું ચાલે છે કે સમર્થ કારણ કોને કહે છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા સમર્થ કારણ કોને કીધું, સમર્થ કારણ કોને કીધું કે જેટલા કારણો છે બધા કારણો જ્યારે યુનાઇટેડ હોય જેનાથી કાર્ય અવશ્ય થશે જ, તો એને સમર્થ કારણ કહે છે. બરાબર. ટેકનિકલી શું કીધું કે જેટલા કારણો, જે નિમિત્ત કે ઉપાદાન કહો કે આ પાંચ સમવાય કહો, એ બધા જ્યારે મોજૂદ હોય અને એની મોજૂદગીમાં કાર્ય થાય જ, તો એને સમર્થ કારણ કહે છે. બરાબર. આ તો ટેકનિકલી કીધું. પછી એના પછી કન્ફ્યુઝન શું કાઢ્યું કે ભાઈ નિમિત્ત તો જેના પર છે એના પર આરોપ અપાશે, સ્વભાવ તો હંમેશા મોજૂદ છે, કાળ લબ્ધિને ભવિતવ્ય તો કઈ જુદી વસ્તુ નથી, એટલે જે પુરુષાર્થ છે અથવા જે ક્ષણિક ઉપાદાન છે ખરી રીતે તો એ ક્ષણિક ઉપાદાનને જ સમર્થ કારણ કહેવાય છે, અને જ્યારે એ હોય છે ત્યારે બાકીના બધા સમવાય પણ ત્યાં હોય જ છે. આ આપણને નીચે હજી વાંચવામાં આવશે. હા, થોડું ધ્યાન રાખજો. આ તો મેં તમને પહેલેથી કહી દીધું, ખ્યાલ આવે છે? ફરીથી, એટલે સમર્થ કારણ કોને કીધું કે જેટલા કારણો કાર્ય થવા માટે જોઈએ એ બધા જ્યારે મોજૂદ હોય અને એની ઉપસ્થિતિમાં કાર્ય થાય જ, તો તેને સમર્થ કારણ કહે છે. જો હવે આગળ વાંચીએ, હજી એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ચાલો, મોક્ષમાર્ગ પ્રકાશક કોઈ, હવે જો આની ઉપર સેકન્ડ છે એ પણ એક્ઝામ્પલ જ છે, બનારસી વિલાસમાંથી લીધું છે, એ તમે વાંચજો જાતે, ખ્યાલ આવે છે ને? આપણે થોડું આગળ વધવા માટે એક સ્કીપ કરીએ છીએ. જો ત્રીજું, કોઈ કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ છે, અને જેના ન હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય ન થાય, ખ્યાલ આવ્યો ને? અમુક ઓલું આપણે કહે ને વન ઓન વન રિલેશનશીપ છે, વન ઓન વન રિલેશનશીપ એટલે કે આ હોય તો આ થાય જ છે. જેવી રીતના આપણે શાસ્ત્રમાં કહીએ ને કે અગ્નિ હોય, ક્યાંક આગ લાગી હોય તો ધુમાડો નીકળે જ છે, તો જ્યાં જ્યાં ધુમાડો હોય તો એનાથી નક્કી થાય છે કે ત્યાં સામે ક્યાંક અગ્નિ તો હોવી જ જોઈએ, ખ્યાલ આવે છે? એવી રીતે અહીંયા શું કીધું કે કોઈક કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ થાય જ છે, અને જેના ન હોવાથી કાર્ય સિદ્ધિ ન જ થાય. જેવી રીતના આપણે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં લઈ લઈએ કે જો જિનેન્દ્ર ભગવાનના દર્શન થયા, બરાબર, મંદિરમાં જઈએ અને દર્શન કરીએ, તો જે દર્શન કરે બધાને સમ્યક દર્શન થાય જ છે? ના, એવો તો કોઈ સિદ્ધાંત નથી. માટે જિનેન્દ્ર ભગવાનનું હોવું એ કેવું કારણ છે? એ નિમિત્ત કારણ છે, ખ્યાલ આવ્યો કે નહીં? એ ઉપાદાન કારણ નથી. હવે આગળ વિચાર કરીએ કે જે જીવ તત્વ વિચાર કરીને પાંચ લબ્ધિપૂર્વક પોતાના આત્માનો અનુભવ સુધી પહોંચે તો એને સમ્યક દર્શન થાય છે? તો હા, એને સમ્યક દર્શન થાય જ છે, ખ્યાલ આવ્યો ને? પાંચ લબ્ધિઓ હોય ને, ક્ષયોક્ષમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય અને કરણ, જે આ પાંચમી કરણ લબ્ધિ સુધી પહોંચે છે એને નેક્સ્ટ સમયમાં સમ્યક દર્શન થાય જ છે, એવો જ નિયમ છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એને કેવું કારણ કહેવાય કે એને સમર્થ કારણ કહેવાય છે. જો અહીંયા બીજું એક્ઝામ્પલ આપ્યું છે, જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા તો અવશ્ય મોક્ષ થાય છે, અને એમ ન થતા સર્વથા મોક્ષ ન થાય. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા, હવે એને મોક્ષ થવાનું જ છે, એને મોક્ષ નક્કી જ છે, અને જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી થયા તો એને મોક્ષ થવાનું નક્કી નથી. માટે સમર્થ કારણ કોને કહેવાશે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને સમર્થ કારણ કહેવાશે. અથવા ઉપર જે આપણે એક્ઝામ્પલ જોયું પહેલા જે એક્ઝામ્પલ જોયું તેમાં પાંચ લબ્ધિરૂપ તત્વ વિચાર જે હતો એને સમર્થ કારણ કહેવાશે. જે કારણની હોવાથી કાર્ય થાય જ તેને સમર્થ કારણ કહેવાય છે. જો અહીંયા નીચે બ્રેકેટમાં અહીં ક્ષણિક ઉપાદાનને સમર્થ કારણ કહ્યું છે, પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્ત કારણ હોય છે એમ સમજવું. ખ્યાલ આવે છે? એટલે શું કીધું કે ક્ષણિક ઉપાદાન કારણ જ્યાં હોય ત્યાં કાર્ય થાય જ છે, ત્યાં કાર્ય થાય જ છે, અને ક્ષણિક ઉપાદાન કારણ જ્યાં હોય ત્યાં સ્વભાવ પણ છે, નિમિત્ત પણ છે, કાળ લબ્ધિ પણ આવી જ ગઈ છે અને કાર્ય પણ થવાનું જ છે, એટલે હોનહાર પણ છે. માટે જ્યાં જ્યાં ક્ષણિક ઉપાદાન કારણનો પુરુષાર્થ છે ત્યાં કાર્ય નિયમથી થાય છે, માટે ક્ષણિક ઉપાદાનને સમર્થ કારણ કહેવાય છે. પણ હા, સમર્થ કારણ ક્યારે કહેવાશે કે જ્યારે બાકીના બધા નિમિત્તને બધા પણ હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે ક્ષણિક ઉપાદાન જો તૈયાર હોય તો બાકીના પણ હોય જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે આ 419 ક્વેશ્ચન દ્વારા આપણે સમર્થ કારણનું સ્વરૂપ જોયું. હવે આગળ વધીએ. અસમર્થ કારણ કોને કહે છે? તો જો ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે. અસમર્થ કારણ કાર્યનો નિયામક નથી. એટલે જ્યારે ત્રિકાળી ઉપાદાન કારણ છે અથવા નિમિત્ત છે, ખ્યાલ આવ્યો કે નહીં, આ બધા ભિન્ન ભિન્ન કારણ છે તો એને અસમર્થ કારણ કહેવાય છે. અસમર્થ કહેવાય છે, જો ધ્યાન રાખજો, વિચાર કરજો. આપણી પાસે ખાલી ડબ્બામાં સાકર હોય, બરાબર, સમજો એક ગ્લાસમાં આપણી પાસે દૂધ છે અને એક ડબ્બામાં આપણી પાસે સાકર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો દૂધ ગળ્યું થશે કે નહીં? દૂધ ગળ્યું નહીં થાય. કેમ નહીં થાય? જ્યાં સુધી ડબ્બામાંથી કાઢીને દૂધમાં નાખીએ નહીં ત્યાં સુધી દૂધ ગળ્યું કેવી રીતના થાય? ખ્યાલ આવે છે કે નહીં? જે શુગરનું ગોડાઉન હોય ને, જ્યાં લોકો શુગર કેન, પેલું શુગર કેન હોય ને ગન્નું શેરડી, એમાંથી સાકર બનાવે, પછી એના ગોડાઉન્સ હોય, એ ગોડાઉનમાં તો આખા ઢગલે ઢગલા સાકર પડી હોય કે નહીં? તો એ ત્યાં સાકર પડી છે તો આપણું ઘરે દૂધ ગળ્યું થઈ જાય છે? નથી થતું. કેમ નથી થતું? કેમકે એમાંથી આપણે ઘરે લાવવી પડે ને એમાંથી દૂધની અંદર નાખવી પડે તો જ દૂધ ગળ્યું થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે જો વિચાર કરજો, એવી જ રીતે હું અને આપણે બધા જીવ નામનો પદાર્થ છે કે નહીં? આપણે બધા જીવ નામનો પદાર્થ છે ને. હવે જીવ નામના પદાર્થમાં સુખ ગુણ છે કે નહીં? કે ભાઈ બધામાં સુખ ગુણ છે. તો પદાર્થ એટલે કે દ્રવ્ય અને ગુણ, સુખ નામનો ગુણ, આ બંને વસ્તુ કેવી છે? ત્રિકાળી વસ્તુ છે. બંને ત્રિકાળી છે એટલે કે બંને ત્રિકાળી ઉપાદાનનો અંશ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? જીવનો સ્વભાવ ત્રિકાળી અને એમાં ત્રણેય કાળ સુખ નામનો ગુણ આવું હોવા છતાં જીવની પર્યાયમાં સુખ નથી. વર્તમાન દશામાં જીવને સુખ નથી. સુખ હોત તો ચાર ગતિરૂપ સંસારમાં કેમ પરિભ્રમણ કરતા હોત? ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો સુખ હોત તો ચાર ગતિરૂપ પરિભ્રમણ કેમ કરતા હોત? માટે જીવની પર્યાયમાં સુખ નથી. તો જો ત્રિકાળી વસ્તુમાં સુખ ભરેલું છે અને જીવ સદાકાળ મોજૂદ છે, મારો જીવ મારી સાથે સદાકાળ છે કે નહીં? સદાકાળ હોવા છતાં પર્યાયમાં સુખ ઉત્પન્ન થતું નથી. કેમ નથી થતું? કેમ કે ત્રિકાળી ઉપાદાન કારણ અસમર્થ કારણ છે. જેવી રીતે પેલી ડબ્બામાં સાકર પડી છે તો તેનાથી દૂધ ઓટોમેટિક ગળ્યું થતું નથી, તેવી જ રીતે અંદર સુખ સ્વભાવ પડ્યો છે તો એનાથી કાંઈ પર્યાયમાં ઓટોમેટિક સુખ આવતું નથી. તો કેવી રીતના સુખ આવે પર્યાયમાં? જેવી રીતના પેલા ડબ્બામાંથી સાકર લઈને દૂધમાં નાખવી પડે છે, એવી જ રીતે પર્યાયમાં સુખ સ્વભાવ પ્રગટ કરવો પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પર્યાયમાં સુખ સ્વભાવ પ્રગટ થવો એનો મતલબ કે ક્ષણિક ઉપાદાનમાં સુખ સ્વભાવ પ્રગટ થવો. ખ્યાલ આવે છે? ક્ષણિક ઉપાદાનમાં સુખ સ્વભાવ પ્રગટ થવું. હવે સમજો, એકલો પર્યાય સ્વભાવ લઈ લઈએ અને વસ્તુમાં જ સુખ ન હોય, જેવી રીતના કે આ માઉસ ને લઈ લો, આ માઉસ તો જડ પૂતગલ છે ને, એ જડ પૂતગલની પર્યાયમાં સુખ થાય કે નહીં? કેમ ન થાય? કેમ કે એના તો સ્વભાવમાં જ સુખ નથી. ખ્યાલ આવે છે? એના તો સ્વભાવમાં જ સુખ નથી, એ પૂતગલમાં સુખ નામનો ગુણ જ નથી, એટલે કે એની ત્રિકાળી ઉપાદાનની જ યોગ્યતા નથી. તો જો અસમર્થ કારણ કોને કહેવાય? કે ઇન્ડિવિજ્યુઅલ ત્રિકાળી ઉપાદાનની યોગ્યતા હોવી, નિમિત્તની હાજરી હોવી અથવા પર્યાયની યોગ્યતા હોવી, આ ઇન્ડિવિજ્યુઅલ કારણો મોજૂદ હોવાથી કાર્ય થતું નથી. હવે જો પર્યાયની યોગ્યતા વસ્તુ જુદી છે, કેમ કે જ્યારે જ્યારે પર્યાયની યોગ્યતા હોય છે ત્યારે ત્યારે બાકી બધા મોજૂદ હોય જ છે. એવો સિનારિયો બનતો જ નથી કે બાકી બધાની તૈયારી નથી પણ પર્યાયની તૈયારી છે. ખ્યાલ આવે છે ને? એટલે એને જવા દો સાઈડ પર. પણ નિમિત્ત મોજૂદ છે, ત્રિકાળી ઉપાદાનની યોગ્યતા છે, પણ પર્યાયમાં કાર્ય થતું નથી. કેમ નથી થતું? કેમ કે તે અસમર્થ કારણ છે. ઇન્ડિવિજ્યુઅલ કારણો હોવાથી કાર્ય થતું નથી. ખ્યાલ આવે છે ને? જો આ ઉપચારથી કહેવાની ભાષા છે કે ઇન્ડિવિજ્યુઅલ કારણો હોય છે, કેમ કે આપણે પાંચ સમવાયમાં તમે સાંભળ્યું હશે, તમે એમ કહો પાંચ સમવાયમાં નિમિત્ત છે, સ્વભાવ છે, ઇન્ડિવિજ્યુઅલી તો છે પણ કાર્ય થતું નથી. તો ના, એમ કહેવાય જ નહીં. જ્યારે કાર્ય થાય ત્યારે પાંચે પાંચ હોય જ છે, અને જ્યારે કાર્ય ન થાય ત્યારે પાંચેયમાંથી એકે હોતું નથી. કેમ કે કાર્ય જ નથી થયું તો તમે કોઈ બીજા પદાર્થ પર નિમિત્તનો આરોપ કેવી રીતના આપશો? ખ્યાલ આવે છે કે નહીં? જ્યારે કાર્ય થાય ત્યારે તો કોઈ બીજાને નિમિત્ત કહેવાશે ને. તો આ તો એક ઉપચારથી કહેવાની ભાષા છે કે નિમિત્ત મોજૂદ છે. ખ્યાલ આવે છે ને? પણ બાકી ખરેખર જ્યારે કાર્ય થાય છે ત્યારે જ બીજા પર નિમિત્ત હોવાનો આરોપ અપાય છે. તો અહીંયા અસમર્થ કારણમાં કહેવા શું માંગે છે? કે ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રી છે, એટલે કે કોઈ બીજા પદાર્થ પર પોટેન્શિયલી નિમિત્ત હોવાનો આરોપ આપી શકાત જો કાર્ય થયું હોત તો. પણ કાર્ય ન થયું એટલે ઓલા પર આરોપ પણ ન અપાયો, એટલે માટે એ પદાર્થને અસમર્થ કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? આ એક કહેવાની પદ્ધતિ છે. જો આપણે એક્ઝામ્પલ્સ વાંચીએ તેના દ્રષ્ટાંતો. સૌથી પહેલો દ્રષ્ટાંત, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાંથી એક પણ ન હોય તો ત્યાં મોક્ષ માર્ગ થાય જ નહીં. બરાબર, આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે. હવે જો આપણને ખબર જ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તો એક સાથે જ પ્રગટ થાય છે, ક્યારે એવું બને કે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, હવે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર નથી? ખ્યાલ આવે છે ને? ચલો, એમ આપણે કહી શકાય કે ભાઈ ચોથા ગુણસ્થાન વર્તી જીવ છે તો એને ખાલી હજી સ્વરૂપાચરણ સમ્યક ચારિત્ર જ છે, હજી એને દેશ ચારિત્ર કે સકલ ચારિત્ર નથી. બરાબર છે? ખ્યાલ આવ્યો કે નહીં? પણ એક એંગલથી તો ત્રણે સાથે જ પ્રગટ થાય છે. તો પણ એ કહેવાની પદ્ધતિ છે કે આ ત્રણેયમાંથી એકે ન હોય તો મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છે, આપણે બીજું નહીં, જો આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. આ બીજું એક્ઝામ્પલ સમયસારજી પરમાગમનું છે, એ તમે વાંચજો. ખ્યાલ આવે છે ને? આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. જો, હવે કારણ તો અનેક પ્રકારના હોય છે, કોઈ કારણ તો એવા હોય. આપણે પહેલા સમર્થ કારણમાં શું વાંચ્યું હતું કે કારણ હોય અને કાર્ય થાય જ, એને સમર્થ કારણ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ હોય અને કાર્ય થાય જ તો તેને સમર્થ કારણ કહે છે. હવે જો અહીંયા થોડુંક બીજી રીતે કહેશે, જો શું કહે છે, હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય, એટલે જો એ વસ્તુ ન હોય તો કાર્ય ન થાય, પણ જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય. ખ્યાલ આવે છે કે નહીં? જો જેવી રીતના ઘડો બનાવવાનો હોય, ઘડો બનાવવાનું હોય તો કુંભારને નીચેનું ઓલું કાર્ટવીલ હોય ને એ જોઈએ જ, જમીન પર રાખીને ઘડો ન બને. કેમ ન બને? કેમ કે ઓલું ફરવું જોઈએ. ખ્યાલ આવે છે ને? માટી જે મૂકી હોય એ માટી ફરવી જોઈએ તો કુંભાર એના હાથથી એને શેપ આપી શકે. કુંભાર કઈ પોતે હાથ ન હલાવી શકે, ઇટ ઇઝ નોટ કન્વિનિયન્ટ. ખ્યાલ આવે છે ને? તો કાર્ટ વ્હીલ ન હોય તો ઘડો ન બને. ખ્યાલ આવે છે ને? પણ કાર્ટ વ્હીલ હોય તો ઘડો ઓલવેઝ બને, ઇઝ ધેટ ટ્રુ? ના, દેટ ઇઝ ઓલ્સો નોટ ટ્રુ. કેમ કે કાર્ટ વ્હીલ હોય પણ માટી જ ન હોય તો ઘડો ક્યાંથી બને? ખ્યાલ આવે છે કે નહીં? આ ઉદાહરણ સમજાયું કે નહીં? કાર્ટવ્હીલ ન હોય તો ઘડો ન બને, પણ કાર્ટવ્હીલ હોય તો ઘડો બને એવું કમ્પલ્શન નથી. તો જો હવે એને જ અહીંયા ઉદાહરણ આપશે બીજી રીતે, કંઈક જો બીજું કંઈ ઉદાહરણ આપશે. અહીંયા મુનિલિંગનું ઉદાહરણ આપે છે. જો જેમ મુનિલિંગ ધાર્યા વિના તો મોક્ષ માર્ગ ન થાય, બરાબર, જે મુનિરાજ ન હોય તો એ મોક્ષમાં ન જઈ શકે. સીધા શ્રાવક હોય કપડાં પહેરેલા અને ઘરે બેઠા બેઠા આમ આત્માના વિચારમાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય એવું ક્યારે ન બને. ખ્યાલ આવે છે ને? એ જીવની ઘરે બેઠા બેઠા આત્મામાં એટલી ઉગ્ર લીનતા જ ન થઈ શકે. એવો જ પરિણામોનો નિયમ છે કે જે હજી ઘરમાં બેઠો છે એને તો ઘરની આટલી લપન છપ્પન માથે હોય, આ બધા પરિગ્રહ મારા છે એવી એને અંદરમાં માન્યતા ન હોય, એને અંદર એવો વિકલ્પ તો હોય ને કે ભાઈ આ બધું છે. ખ્યાલ આવે છે ને? મુનિરાજ સર્વથા નિર્વિકલ્પ થયા છે અને હવે પોતાના આત્મામાં લીન થાય એટલે મોક્ષ પ્રાપ્ત કરે છે. તો જો મુનિલિંગ ધાર્યા વિના મોક્ષ ન થાય, બરાબર, પણ હવે મુનિલિંગ ધારણ કરી લીધું એટલે મોક્ષ થઈ જ જાય એવું છે? ના, એવું પણ નથી. મુનિલિંગ ધારણ કરતા મોક્ષ થાય પણ અથવા ન પણ થાય. ખ્યાલ આવે છે ને? તો આવા કારણને શું કહેવાય છે? આવા કારણને અસમર્થ કારણ કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો નીચે બ્રેકેટમાં ભાવલિંગ વિનાનું બાહ્ય મુનિલિંગ અર્થાત 28 મૂળ ગુણનું પાલન નગ્ન દિગંબર દશા, એને અહીં અસમર્થ કારણ કહ્યું છે. ખ્યાલ આવ્યો? બહારમાં જે મુનિ દશા ધારણ કરી લીધી, નગ્ન દિગંબર દશા લઈ લીધી, 28 મૂળગુણનું પાલન આદિ કરે છે ચોખ્ખું, તો પણ એમને મોક્ષ થતો નથી. કેમ નથી થતો? કેમ કે અંદરમાં એમને ભાવલિંગ નથી. ભાવલિંગ લેશે ત્યારે પણ મોક્ષ કઈ ભાવલિંગથી થતો નથી. મોક્ષ તો પોતાના આત્મામાં સર્વથા લીન થવાથી થાય છે. બાહ્ય મુનિ દશા સહાયક તો છે પણ નિયામક નથી. ખ્યાલ આવે છે ને? બાહ્ય મુનિ દશા સહાયક તો છે પણ નિયામક નથી, માટે તે અસમર્થ કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અસમર્થ કારણ કોને કહે છે? જો હજી એક એક્ઝામ્પલ લઈએ, જ્યાં ક્ષણિક ઉપાદાન કારણ હોય, જો આ તો સિદ્ધાંત કે છે, શું કે છે, આપણે જે પહેલા વાત થઈ ગઈ તે, જ્યાં ક્ષણિક ઉપાદાન કારણ હોય ત્યાં નિમિત્ત કારણ તો હોય જ છે. ખ્યાલ આવ્યો ને? જો પહેલા અસમર્થ કારણની પરિભાષા શું કીધી, કે જુદા જુદા કારણો હોય, એકલું નિમિત્ત હોય, એકલું ત્રિકાળી ઉપાદાન હોય, એકલું ક્ષણિક ઉપાદાન હોય, પણ બધું સાથે ન હોય અને મળીને કાર્ય ન થાય તો તેને અસમર્થ કારણ કહે છે, બરાબર. હવે અહીંયા એની થોડી ક્લેરિફિકેશન આપે છે. ક્લેરિફિકેશન શું આપે છે કે જ્યાં ક્ષણિક ઉપાદાન કારણ હોય છે ત્યાં તો ત્રિકાળી તો કારણ છે જ, પણ સાથે નિમિત્ત પણ કારણ આરોપ અપાય જ છે, ત્યાં નિમિત્ત કારણ પણ હોય જ છે, તે બંનેને સમગ્રપણે સમર્થ કારણ કહે છે. અહીંયા બંને કીધું એમાં ત્રિકાળી ઉપાદાનને પણ સમજી જ લેવું, એટલે ત્રણે સમજી લેવા, ખ્યાલ આવે છે કે નહીં? તો એને સમગ્રપણે તો સમર્થ કારણ કહેવાય છે. એકલું ક્ષણિક ઉપાદાન કારણ કદી હોતું જ નથી, તેથી ભાવલિંગ મુનિપણું હોય ત્યાં બાહ્ય મુનિલિંગ નિયમથી હોય છે એમ સમજવું. આ ખ્યાલ આવે છે ને? શું વાત કરી કે જ્યાં ક્ષણિક ઉપાદાન મોજુદ છે તો એને સમર્થ કારણ જ કહેવાય છે, કેમ કે જ્યાં ક્ષણિક ઉપાદાન હોય ત્યાં બાકીના નિમિત્તને ત્રિકાળી ઉપાદાન તો હોય જ છે. પણ એક ટેકનિકલ પરિભાષા પહેલા શું કહી દીધી ધ્યાનમાં રાખવા માટે, કે એકલા નિમિત્તને, એકલા ઉપાદાન કારણને, જે એકલા એકલા કારણો છે તેને અસમર્થ કારણ કહે છે, અને બધા જ્યારે સાથે હોય, ત્રિકાળી ઉપાદાન સર્વથા મોજુદ છે, આજુબાજુના જે પણ પદાર્થ હશે તેને નિમિત્ત કહેવામાં આવશે, અને ક્ષણિક ઉપાદાનની જો તૈયારી હોય તો કાળ લબ્ધિ પણ આવી જ ગઈ છે અને એ કાર્ય પણ થવાનું જ છે, માટે તેને સમર્થ કારણ કહે છે. ખ્યાલ આવ્યો? જો કુંકુંદ આચાર્ય કૃત દ્વાદશાનુપ્રેક્ષા, બાર ભાવના એક ગ્રંથ છે કુંકુંદ આચાર્ય લખેલો, એમાંથી પણ એક ઉદાહરણ લઈએ. ક્રોધ ઉત્પન્ન થવાને સાક્ષાત બાહ્ય કારણ મળવા છતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને ઉત્તમ ક્ષમા ધર્મ કહે છે. બરાબર, ઉત્તમ ક્ષમા કોને કહેવાય? કે બાહ્ય ઘણા બધા કારણો ક્રોધ ઉત્પન્ન થવાના, પણ તો પણ જે મુનિરાજ ક્રોધ કરતા નથી તેને ઉત્તમ ક્ષમા ધર્મ કહે છે. અહીં બાહ્ય કારણ અર્થાત નિમિત્ત કારણ એકલું છે, તેથી તેને અસમર્થ કારણ સમજવું. આ એક્ઝામ્પલમાં ક્રોધ ઉત્પન્ન કરવાના બાહ્ય કારણો છે, પણ મુનિરાજને ક્ષણિક ઉપાદાનમાં ત્યારે ક્રોધ કરવાની યોગ્યતા નથી, તો ક્રોધ થતો નથી તેને જ ઉત્તમ ક્ષમા કહે છે, માટે એકલું નિમિત્ત કારણ છે અને કાર્ય થતું નથી માટે તેને અસમર્થ કારણ કહે છે. આઈ હોપ નાઉ ધીસ ઇઝ ક્લિયર. આપણે ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે સાધકતમ કારણ કયું? તો ખ્યાલ આવ્યો કે નહીં? સાધકતમ એટલે કે મોસ્ટ રેલેવન્ટ કારણ કયું કે જેની ઉત્પત્તિ મારે કરવી જોઈએ? નિમિત્ત કારણ મોસ્ટ રેલેવન્ટ છે, ત્રિકાળી ઉપાદાન મોસ્ટ રેલેવન્ટ છે, કે ક્ષણિક ઉપાદાન મોસ્ટ રેલેવન્ટ છે? ખ્યાલ આવ્યો કે નહીં? જો કાર્યની ઉત્પત્તિ કરવા માટે ક્ષણિક ઉપાદાન જ મોસ્ટ રેલેવન્ટ છે, એ આપણને અહીંયા કહેશે. જો ક્ષણિક ઉપાદાનની યોગ્યતાને સાધકતમ કારણ કહે છે. સાધકતમ એટલે શું? સાધક, સાધક એટલે કે જેને આપણે પ્રાપ્ત કરવું છે, જેને આપણે જે સાધ્યને આપણે પ્રાપ્ત કરવું છે એના માટે મોસ્ટ રેલેવન્ટ વસ્તુ કઈ છે કે જેને કારણે આપણો ગોલ અચીવ થાય જ છે, એને સાધકતમ કારણ કહેવાય છે. વિશેષ માટે જુઓ પ્રવચનસાર ગાથા 126, એ વાંચજો તમે. આપણે નીચે થોડો અર્થ વાંચી લઈએ. જો જીવ સંસાર દશામાં કે ધર્મની દશામાં એકલો જ પોતે પોતાનું કારણ છે, કેમ કે તે એકલો જ કારણ એટલે કે કારણ છે, કારણ હતો. અહીં પોતાના કારણ એટલે કે સાધનને સાધકતમ ઉત્કૃષ્ટ સાધન કહે છે. જો અહીંયા શું કહેવા માંગે છે કે જીવ જ્યારે સંસાર દશામાં છે, પોતાના આશ્રવ બંધ આદિ કરીને પાપ ભોગવી રહ્યો છે અથવા તો દુઃખ ભોગવી રહ્યો છે, અને પોતાના જ પરિણામથી સંવર નિર્જરા પ્રગટ કરીને, મોક્ષ પ્રગટ કરીને સંપૂર્ણ સુખ પ્રગટ કરે છે, તો પોતે જ સુખી થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો જીવ પદાર્થ તો હંમેશાથી છે, અનાદિ કાળથી છે અને અનંત કાળ રહેશે. જીવ નામનો પદાર્થ કે જેમાં સુખ ગુણ ભરેલો છે, એ પદાર્થ અને તેનો ગુણ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. અનાદિકાળથી નિગોદ અવસ્થામાં કે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તો ત્યાં એ સુખ ગુણની વિપરીત દશા દુઃખ રૂપે થઈ રહી છે અને હવે ભવિષ્યમાં અનંતકાળ સુધી સિદ્ધ દશામાં સુખ ભોગવશે તો તેની સુખ ગુણની સવળી દશા, તેની સ્વભાવરૂપ દશા સુખ રૂપે પ્રગટ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જીવ નામનો પદાર્થ તો ત્રિકાળી ઉપાદાન છે, ત્રણેય કાળ મોજુદ છે. હવે નિમિત્તો કે ભાઈ આપણે ભૂતકાળમાં અનેક વાર તીર્થંકર ભગવાનનો સમાગમ કર્યો છે, અનેક વાર મુનિરાજોના ઉપદેશ સાંભળ્યા છે, અનેક વાર શાસ્ત્રના સ્વાધ્યાય પણ આપણે કરેલા છે, જ્ઞાની ધર્માત્માઓના સમાગમ પણ અનેક વાર કર્યા, એટલે નિમિત્તની તો ક્યાંય કમી નહોતી. નિમિત્ત તો હંમેશા મોજુદ હતા, પણ આપણું ધર્મરૂપ કાર્ય કેમ ન થયું? જો ત્રિકાળી ઉપાદાનમાં જીવ પણ મોજુદ હતો ત્યારે બાહ્યમાં નિમિત્ત પણ મોજુદ હતા, પણ તે સમયે જીવની પર્યાયમાં સુખ પ્રગટ કરવાની જે યોગ્યતા તે નહોતી, તો જીવ દુઃખી જ રહ્યો, એણે ધર્મ પ્રગટ ન કર્યો. ખ્યાલ આવે છે ને? તો જીવ સંસારમાં અનાદિકાળથી, હવે સમજો કે આ ભાવમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ સાંભળીને સમ્યક દર્શન આદિ પ્રગટ કર્યા. ખ્યાલ આવે છે ને? જીવ તો મોજુદ છે જ હંમેશાથી, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્માઓના ઉપદેશની દેશના આપને મળી, એ દેશના પર આપણે વિચાર કરીને તત્વને ગ્રહણ કર્યું, પાંચ લબ્ધિરૂપ પરિણામ કર્યા અને આપણે સમ્યક દર્શન પ્રગટ કર્યું, તો હવે જે ધર્મની દશા પ્રગટ થઈ, તો સંસાર દશામાં અને ધર્મની દશામાં આ જીવ એકલો પોતે જ પોતાનું કારણ છે. આ જીવ પોતે પોતાનું કારણ છે. પોતે એટલે કોણ? પોતે ત્રિકાળી ઉપાદાન કે જીવની પર્યાય? ખ્યાલ આવે છે ને? જીવની ત્રિકાળી યોગ્યતા એનું કારણ છે કે જીવની પર્યાયનું કારણ છે? તો આપણે ઉપર જોયું ને, સમર્થ કારણ કોણ છે? કે ક્ષણિક ઉપાદાન જ સમર્થ કારણ છે. માટે જીવની ત્રિકાળી યોગ્યતા તો છે અનાદિકાળથી, પણ ક્ષણિક ઉપાદાન જ એનું કારણ છે કે જેને કારણે જીવ પહેલા દુઃખી હતો અને હવે સુખી થશે. કેમ કે તે એકલો જ કરણ, એટલે કે કારણ, કરણ એટલે સાધન, કરણ એટલે સાધન. ખ્યાલ આવે છે ને? અહીંયા સાધન કોણ છે આ બાબતમાં? કે જીવનું ક્ષણિક ઉપાદાન, જીવની તે સમયની પર્યાયની યોગ્યતા તે જીવનું સાધન છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે તે એકલો જ કરણ હતો, એટલે કે જીવની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા એકલી જ એનું સાધન હતી. અહીં પોતાના કરણ એટલે કે સાધનને સાધકતમ એટલે કે ઉત્કૃષ્ટ સાધન કહે છે. એટલે કે અહીંયા જીવની ક્ષણિક ઉપાદાનની યોગ્યતાને જ તેનું સાધકતમ કારણ કહેવાય છે. ફરીથી, ત્રિકાળી ઉપાદાન તો હંમેશાથી મોજુદ છે, નિમિત્તો પણ મળ્યા જ કરે છે. આવું હોવા છતાં જીવની પોતાની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પ્રગટ નથી થતી, એટલે દુઃખી રહે છે, અને પ્રગટ થાય છે તો સુખી થાય જ છે. માટે સાધકતમ કોણ છે? કે જીવની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા સાધકતમ છે. બરાબર? હવે આ તો આપણે કાર્ય ઉત્પન્ન કરવાની અપેક્ષાએ જોયું, પાછળથી આપણે ગ્રહણ કરવાની અપેક્ષાએ જોશું કે ભાઈ જીવની ક્ષણિક ઉપાદાનની યોગ્યતામાં જો સુખ ઉત્પન્ન કરવું હોય તો આશ્રય કોનો લેવો પડશે? તો ત્યાં એમ કહેશે કે ભાઈ આશ્રય તો ત્રિકાળી ઉપાદાનનો જ આશ્રય લેવો પડશે. એની ચર્ચા વિશેષ આપણે પાછળથી હજી કરશું. ખ્યાલ આવે છે? આજે આપણે 419 થી 421 માં સમર્થ અને અસમર્થ કારણ અને સાધકતમ કારણની ચર્ચા કરી. વિશેષ આપણે આગળ લેશું. જીનવાણી સ્થિતિ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધાને.